તે ઉપર આજે બીજું પ્રવચન આપને સસ્કાંતભાઈ મહેતા આપશે. અરહમ અહમથી અરહમની યાત્રા એમનો વિષય છે. રાજકોટથી તેઓ પધારે છે. દર વર્ષે પહેલે દિવસે આપણને અહીંયા તેઓ લાભ આપે છે, કારણ કે બીજા દિવસથી રાજકોટના સંઘની બધી જવાબદારી એમને માથે હોય છે અને તરત પહોંચી જવું પડે એમ છે. તો સસ્કાંતભાઈ પણ એક પ્રખર ચિંતક છે. નમસ્કાર, મહામંત્રના આરાધક છે. પન્યાસજી મહારાજ, ભદ્રંકર વિજયજી ઘણી વર્ય એમની પાસે એમના સાનિધ્યમાં રહીને એમને ઘણી સાધના કરી છે. જંબુ વિજયજી મહારાજ અને કલાપુરના સુરી વગેરે મહાત્માઓ પાસે પણ એમને વારંવાર રહીને ખૂબ ઊંડું ચિંતન મનન કર્યું છે. આજે તેઓ અહમથી અરહમની યાત્રા એ વિષય પર વ્યાખ્યાન આપવાના છે. એમને એમનું વ્યાખ્યાન શરૂ કરવા વિનંતી કરું છું. સસ્કાંતભાઈ મહેતા.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ ગુરુદેવ. શ્રોતાજનોમાં રહેલા પરમ ચૈતન્યને નમસ્કાર. આપની પાસે હું કોઈ દિવસ વક્તવ્ય, વ્યાખ્યાન કે ઉપદેશ માટે આવ્યો નથી. એક આત્માનું નમ્ર નિવેદન કરવા અને જીવનમાં જે સાધનાનો આનંદ છે તે આપના પાત્રમાં થોડોક પણ સમાઈ શકે તો ઢોળી દેવા માટે હંમેશા આવું છું. પર્યુષણ પર્વ એ મોક્ષની વિરહની યાદ કરતું પર્વ છે. સંવેગ અને નિર્જરાને પ્રગટ કરતું પર્વ છે. પર્યુષણ પર્વ એ પરિવર્તનનું પર્વ છે, પુનરાવર્તનનું પર્વ નથી. મુંબઈમાં જ્યારે આવીએ છીએ, છાપાઓ વાંચીએ છીએ, ત્યારે એમ લાગે છે કે મુંબઈમાં આ પર્યુષણ પર્વનો પર્યાયવાચી શબ્દ પ્રવચન પર્વ બની ગયો છે. પ્રવચન જો પ્રવૃત્તિમાં પરિણત ન થાય તો એ પ્રવચન એકમાત્ર જ્ઞાનનો પરિગ્રહ બને છે. મોરબી શ્રી રમણભાઈને અમારા અત્યંત ચિંતક મહાત્માઓએ એક સંદેશો આપ્યો છે. 50 વર્ષ પહેલાં પરમાનંદ કુંવરજી કાપડિયાએ આ વ્યાખ્યાન માળાઓ શરૂ કરી. શ્રમણ સંસ્કૃતિને અલબત્ત જાળવવાની શુભ ભાવના હતી. જૈન શાસન એ શ્રમણ સંસ્કૃતિ છે. તો એક મૂલ્યાંકનનો સમય આવ્યો છે કે આ શ્રમણ સંસ્કૃતિ શ્રવણ સંસ્કૃતિમાં તો પરાવર્તિત થઈ નથી ને, કેમ કે આખરે તો શ્રવણ એ જ સાર્થક છે કે જે શ્રમણમાં પરાવર્તિત થઈ શકે. શ્રમ એટલે કે ભગવાન મહાવીરે ચીંધેલા માર્ગ ઉપર આપણું પદસ્થ પ્રયાણ થાય તે. અહીં મુંબઈમાં આવું, મારા બેનને ત્યાં ઉતરું છું. મોટા બેન છે, ઘણીવાર મને કહે કે તે આ 8-10 વર્ષ થયા પ્રવચનો દેવાનો જે આ કામ કર્યું છે, પણ મુંબઈમાં તારે એક નાટક જોવા જેવું છે કે એ નાટક છે બા રિટાયર થાય છે. તો હવે તારે કેદી રિટાયર થવું છે? મેં કીધું રમણભાઈને હું બંને સાથે થશું, કેમ કે જીવનમાં આખરે તો આ વાણીની કોથળી ખાલી કરીને આરાધનાની કૃપાની કોથળી ભરાઈ જાય છે ત્યારે શબ્દો રહેતા નથી, એ કૃપાની અભિવ્યક્તિ રહે છે. આજે આપની પાસે જે કંઈ પણ વાત કહેવી છે તે સૂત્રાત્મક કહેવી છે. મારી તબિયતની થોડીક પ્રતિકૂળતા છે, સૂત્રાત્મક કે એક એક સૂત્રને પણ જો આપણે પરિશીલનમાં મૂકી શકીશું તો એમાંથી ઘણું જ મંથન પ્રાપ્ત કરીને એક સમાધાન પ્રાપ્ત કરી શકીશું. અનંત કાળથી આ જીવ સ્વતંત્ર રીતે પોતાના નામ અને રૂપને લઈને પરિભ્રમણ કરી રહ્યો છે અનંતકાળથી, અને એને ધર્મ કરતા કરતા પણ પોતાનું નામ અને રૂપ સાચવવાનો એક વ્યામોહ ઉત્પન્ન થયો છે. ધર્મ કરું પણ મારું સ્વતંત્ર જુદું અસ્તિત્વ રહેવું જોઈએ. આ જે એક વ્યામોહ છે એનો મૂળાધાર શું છે? હાઉ ઇઝ ઇટ ધેટ ઇન સ્પાઇટ ઓફ એ ડિવાઇન ડિવિનિટી કોલિંગ અસ ફોર મર્જિંગ ઇન ટુ ધેટ, વી આર નોટ પ્રિપેર્ડ ટુ મર્જ ઇન ટુ ધેટ ડિવિનિટી? એક દિવ્ય ચેતના આપણને એ ચેતનામાં ભળવા માટે હાથ જાલીને બોલાવવા આવતી હોવા છતાં પણ આપણે એ ચેતનામાં ભળવા તૈયાર કેમ નથી? કાળખંડનું વિહંગાવલોકન કરવું પડશે. આ જીવ વધુમાં વધુ ક્યાં સ્થાનમાં રહ્યો છે તેનું સંશોધન કરો. નિગોદમાં આ જીવ અનંતકાળ સુધી રહ્યો છે. બે છેડા છે, there are two extremes. એક નિગોદ છે અને બીજું છે સિદ્ધપદ, કે જ્યાં અનંતકાળ સુધી રહેવાનો છે. પણ નિગોદમાં બન્યું શું? તો કે નિગોદમાં એક પૂદગલમાં અનંત જીવો સાથે રહ્યા. એક પૂદગલમાં સોયની અણી ઉપર અનંત જીવો સાથે રહ્યા અને એક શ્વાસોશ્વાસમાં 17.5 ભાવ કર્યા. આ જીવ નિગોદમાં રહીને એક એવી ગાઢ સંજ્ઞાને પામ્યો કે ક્યારે અમારી આજુબાજુના જીવ ખસે અને મને એકલા કાંઈક રહેવાનું મળે. નિગોદમાં જીવોનો દ્વેષ એટલો બધો ગાઢ કર્યો કે આ જીવો એનાથી સહાતા નથી. એને એમ થાય છે કે હવે જો મને આમાંથી છુટકારો મળે, મારું પોતાનું સ્વતંત્ર એવું આ દેહનું માળખું મળે, મારું પોતાનું રહેવાનું સ્થાન મળે, તો કોઈ દિવસ આ જીવોની સાથે રહું નહીં. આ નિગોદમાં રહેલા આપણા જીવે કરેલી અનંતકાળ સુધીની જીવોની દ્વેષ ભાવના અને જીવો પ્રત્યેની ઉદાસીનતા એ વર્તમાન કાળમાં આપણને આપણા વ્યક્તિત્વને સાચવીને અસ્તિત્વમાં જવામાં બાધક બન્યું છે. આજે પણ માણસને પોતાનો હું સાચવી રાખવો ગમે છે. એ હું વગર ચાલે નહીં. હું વિદ્વાન, હું પ્રવચન કરતા, હું આજે અહમની મીમાંસા અનંતકાળથી જીવે જે કરી, એણે અરહમ તરફની આપણી યાત્રાને હજી શરૂ જ નથી કરી. લંગર બાંધેલું છે અને આખી રાત ખલાસીઓ હલેસા મારે તો પણ કાંઈ પાણ ચાલે નહીં, એમ આ અહમની ગાંઠ જેને ગ્રંથિ કહે છે તે એટલી ગાઢ છે કે એ ગ્રંથિને ભેદવા માટેની આપણી કોઈ શરતી પણ તૈયારી નથી. અને એકમાત્ર બાહ્ય જગતમાં, ભૂતાકાશમાં આપણે આપણા જીવનને વેડફી નાખ્યું છે. વૈજ્ઞાનિકોએ એક સુંદર વિભાવના આપી છે, બે આકાશ છે, એક ભૂતાકાશ છે અને બીજો ચિદાકાશ છે. ભૂતાકાશ પંચમહાભૂતોની સાથે બાહ્ય જગત છે, ચિદાકાશ હૃદયમાં પોતાના સ્વરૂપની સાથે રહેવાવાળું જગત છે. અનંતકાળથી આ ભૂતાકાશમાં રહેવાની આપણી ટેવને કારણે આપણે ચિદાકાશમાં પ્રવેશ કરી શકતા નથી. પરંતુ વૈજ્ઞાનિક કહે છે કે આખું એ ભૂતાકાશ, ધ હોલ સ્પેસ એન્ડ ટાઈમ હેઝ બીન બોર્ન આઉટ ઓફ યોર માઇન્ડ. મનમાંથી જ આ ભૂતાકાશ ઉત્પન્ન થયું છે, મનનો લય કરો આત્મામાં અને ચિદાકાશમાં અરહમની અવતરણ થઈ શકે છે. અહમનું પ્રદૂષણ અને પર્યાવરણ એટલું ગાઢ છે વર્તમાન કાળમાં રમણભાઈ, કે આ પર્યાવરણને શુદ્ધ કર્યા વગર માત્ર ભૌતિક પર્યાવરણને શુદ્ધ કરવાની વાત એ એક માત્ર છલના છે. અનલેસ એન્ડ અન્ટિલ ધ મેન્ટલ પોલ્યુશન જનરેટેડ ઇન અવર માઇન્ડ્સ ઇઝ ક્લિયર્ડ, ધ ઇકોલોજીકલ પોલ્યુશન કેન નેવર બી ક્લિયર્ડ. આ વાતની સ્વીકાર્યા પછી આગળ ચાલીએ અને જે પ્રગાઢ સંજ્ઞા નિગોદમાંથી જીવ લઈને આવ્યો પોતાના સ્વતંત્ર અસ્તિત્વ માટેની, પોતાના સ્વતંત્ર ઘરબારની પરિવારની, એની સાથે સાથે અજ્ઞાનને કારણે એણે પોતાના જીવવા માટેના ઘણા સલામત કુંડાળાઓ ઉત્પન્ન કર્યા. જો આજે આપણે બધા જ આ અહમને એકલો સાચવી ન શકવાને કારણે નોખા નોખા કુંડાળાઓમાં એને સાચવવાની કોશિશ કરીએ છીએ અને કેટ કેટલા વિભાગોમાં, કેટ કેટલા સંપ્રદાયોમાં, કેટ કેટલા મતોમાં આપણે વિભાજિત થયેલા છીએ. અજ્ઞાનવશ ઉત્પન્ન થતું આ અહમનું સામ્રાજ્ય ક્ષમ્ય છે, પરંતુ જ્ઞાનીઓએ જે આજે અહમના કુંડાળા પોતાની આજુબાજુમાં રચ્યા, બસ નમસ્કાર કરવાનું મન થાય છે કે એક મહાવીર જેની નિર્મળ ચેતનાએ 11 બ્રાહ્મણ પંડિતોને પોતાના અનેકાંતની તાકાતથી બીજા મતોમાંથી પોતાનામાં પરાવર્તિત કર્યા અને પોતાના ગણધર બનાવ્યા. અને આપણે આ મહાવીરના અનેકાંતના ચીથરા ઉડાડીને, એકાંતનો આશ્રય લઈને કેટ કેટલા મતો કર્યા અને આજે આ સંસારમાં જો નમ્રપણે કહેવાની મને તક આપો તો એમ કહું કે મોક્ષ લઈ જવાના મધ્યસ્થીઓની બજાર મુંબઈના શેર બજાર કરતા પણ જોરદાર ચાલે છે. ધ ઇન્ડેક્સ ઓફ બિસ્ટોઈંગ રિયલાઇઝેશન ટુ યુ ઇઝ સો હાઈ એમંગ ધ સો કોલ્ડ પ્રિસ્ટ ઓફ ધ વર્લ્ડ કે આપણને એમ લાગે કે આ પણ એક મોટા વ્યવસાયી સંસ્થાગત બની છે કે નહીં. પરંતુ મહાવીરનો અનેકાંત અને અરહમની યાત્રામાં જવું છે આપણે, યાત્રાની પૂર્ણાહુતિ કરવી છે. અને એના માટે એકમાત્ર નમો અરિહંતાણમના 7 અક્ષર ના પદને અરિહંતની સાથે આપણી ચેતના જો જોડી શકીએ તો આ યાત્રા આપણે વ્યક્તિગત રીતે સફળ કરી શકીએ એવી બધી જ શક્તિ તેમાં રહેલી છે. સકલારત પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવશ્રીય ભૂર્ભુવ સ્વસ્થ સ્થાનમ આરહંત્યમ પ્રણિદમહે. પ્રશ્ન પૂછવાનું મન થાય કે અરિહંત તો મોક્ષમાં ગયા છે અને અત્યારે તમે અરિહંતની યાત્રાએ જવા માટે મદદ કેની થાય? શાસ્ત્રકાર ભગવંતો કહે છે, વ્યક્તતયા શિવપદસ્થો સૌ, વ્યક્તિથી શિવપદને પામેલા છે. શક્ત્યા સર્વત્ર જગતઃ, પોતાની શક્તિથી આખા એ જગતમાં વ્યાપ્ત રહેલા છે એવા અરિહંત પરમાત્માને માત્ર નમસ્કાર કરવાથી શું બને છે? તો કે 7 લૌકિક મંગલ અને 7 લોકોત્તર મંગલ આપણા જીવનમાં આવે છે. બહુ સમજવા જેવી વાત છે. હું કોશિશ કરી શકીએ એટલી મારી શક્તિ ચાલશે તેટલીથી આપ મને ક્ષમા કરશો, પણ આ એક એક વિષય ઉપર તો આપણે ઘણું કહી શકીએ. 7 લૌકિક મંગલ આપે છે. પર્યુષણ પર્વ એ મંગલ ગ્રહણનું પર્વ છે. એવા ક્યાં લૌકિક મંગલ છે કે જે મંગલને આપણે પ્રાપ્ત કરીને આપણા જીવનને ખરેખર વિભૂષિત કરી શકીએ. સૌથી પહેલા નમો રિહંતાણમની સાધના મોક્ષ માર્ગને પ્રકાશિત કરે છે અને જે સાત મંગલ આપે છે તેમાં પહેલું મંગલ છે પ્રકૃતિનો પ્રેમ. આખું એ જગત એને હસતું લાગે છે. આ પ્રકૃતિનો પ્રેમ જૈન દર્શનમાં જે રીતે બતાવવામાં આવ્યો છે તેવું ક્યાંય દર્શન અન્યથા જોવા નહીં મળે. પ્રકૃતિ સાથે જે એક નથી, એક મેક નથી, એ સંસ્કૃતિ સાથે એકમેક રહી શકે નહીં. પ્રકૃતિનો પ્રેમ એ પહેલું મંગલ છે જે સૌમ્યતા આપે છે. પછી બીજું મંગલ છે પરહિત ચિંતા. 24 કલાકમાં સ્વની ચિંતા કેટલી અને પરની ચિંતા કેટલી, અરિહંત પરમાત્મા એક પળને માટે પણ પરની ચિંતાથી મુક્ત નથી અને આપણે ક્વચિત જ પરહિત ચિંતા કરીએ છીએ. જૈન શ્રાવકનો આ ગુણ છે પરહિત ચિંતા. એનેથી મળે શું? આ ગુણો એની સાથે એક જીવનની અદ્ભુત શક્તિઓને પ્રગટ કરે છે. પ્રકૃતિનો પ્રેમ જીવનમાં જેમ સૌમ્યતા આપે એમ પરહિત ચિંતા એ સ્વાસ્થ્ય આપે છે. વધુમાં વધુ રોગની ઉત્પત્તિ માનસમાં થાય છે. યુ બીકમ મેન્ટલી સિક ફર્સ્ટ, દેન ઇટ ઇઝ એક્સપોઝ્ડ થ્રુ ધ વીકનેસીસ ઓફ યોર બોડી. આ વૈજ્ઞાનિકોનું કથન છે. શરીર માંદું પડતું નથી, મન માંદું પડે છે માટે શરીર માંદું પડે છે. તો સ્વસ્થ કરવા માટે મનને સ્વસ્થ કરવું પરહિત ચિંતા એ સ્વસ્થ થવાની એક અદ્ભુત કળા છે. કેર ફોર અધર્સ એન્ડ હાર્મલેસનેસ ટુવર્ડ્સ અધર્સ, ધીઝ આર ધ ટુ વર્ચ્યુઝ વિચ શેલ ઓલવેઝ કીપ યુ મેન્ટલી હેલ્ધી. પરહિત ચિંતા આ એક બીજું મંગલ છે. યાદ રાખજો 24 કલાકમાં 365 દિવસમાં કે પરહિત ચિંતાનું ખાતું કેટલું જમા બોલે છે અને સ્વચિંતાનું ખાતું કેટલું ઉધાર છે. ત્રીજું મંગલ છે હરિયન પરમાત્માએ બતાવેલું પરોપકાર. પ્રોસ્પેરિટી ઇન જૈન રિલિજિયન ઇઝ ઓનલી એન્ડ ઓનલી ફોર ચેરિટી. પોતાની જાત ઉપર સમૃદ્ધિ વાપરે તે શ્રાવક નથી, તે ગ્રહસ્થી અને વાણીઓ છે. પરોપકાર, અરિયન પરમાત્માએ જે પરોપકાર આપણને બતાવ્યો એ પરોપકાર એ સમૃદ્ધિનું મહાકારણ છે. અને આજે પણ જોઈએ છીએ કે કોઈ દાનેશ્વરી ગરીબ બનતો નથી, દીન બનતો નથી. તો આ પરોપકાર ગુણ એ ત્રીજું મંગલ છે. પ્રકૃતિનો પ્રેમ, પરહિત ચિંતા, પરોપકાર આ ત્રીજું મંગલ હરિહંતને નમસ્કાર કરવાથી આપણી યાત્રાને પ્રકાશિત કરે છે. ચોથું મંગલ છે પ્રમોદ ભાવ, પ્રત્યેક જીવનો સ્વીકાર. માણસને માત્ર જીવ સહાતો નથી. કબાટમાં 1,00,000 રૂપિયાની નોટનું બંડલ રમણભાઈ મૂકી શકાય, પણ ઘરમાં 1 સામટા 10 મહેમાન આવે તો કાંઈ સમાવી શકાય? જીવોને સમાવવાની આપણી તૈયારી નથી. આ પ્રમોદભાવ એ શું કરે છે? પ્રત્યેક જીવના રહેલા જીવત્વને નમસ્કાર મારા જીવનમાં મંગલને શિવને લાવી આપે છે. જીવના જીવત્વ તરીકેનો સ્વીકાર એ શિવત્વને પ્રદાન કરે છે. આ ચોથું મંગલ છે. પાંચમું મંગલ બહુ મહત્વનું છે. શ્રાવકો પાસે એ કીધા વગર ચાલે નહીં, અને તે છે પ્રતિજ્ઞાબદ્ધ જીવન. શ્રાવકનું જીવન એ વ્રતમયી હોય. આપણે ત્યાં વિદ્યા સ્નાતકો છે રમણભાઈ, વ્રત સ્નાતકો નથી. વ્રત સ્નાતકોની જરૂરત છે. વોટ ધ વર્લ્ડ નીડ્સ ટુડે ઇઝ અ બેન્ડ ઓફ વર્ચ્યુઅસ પીપલ હુ શેલ લીવ લાઈફ ઓન સર્ટન વાઉઝ એન્ડ પિનાન્સિસ. એક જીવન એવું પવિત્ર જીવે કે જે જીવન જોવાથી જ સામા માણસને એનું અનુકરણ કરવાનું મન થાય. તો પર્યુષણ પર્વમાં આજે આપણે નિર્ણય કરીએ કે અમારા જીવનમાં આ પ્રતિજ્ઞા આવે. પ્રતિજ્ઞા શું લાવે છે? તો કે સત્યનું ઉદ્ઘાટન કરે છે. પાંચે પરમેષ્ઠીઓને નમસ્કાર કરીએ છીએ, પણ પાંચે પરમેષ્ઠીઓ કરેમી ભંતેને વરેલા છે, પ્રતિજ્ઞાને વરેલા છે, માટે આપણે એની પાસેથી સત્ય મળે છે. તો આ પ્રતિજ્ઞાબદ્ધ જીવન હોવું જોઈએ. એ પ્રતિજ્ઞા સત્યનું ઉદ્ઘાટન કર્યા વગર રહેશે નહીં.